જય જીનેન્દ્ર બધાને. આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના ક્લાસ શરૂ કરીએ છીએ. બધા મંગલાચરણ માટે હાથ જોડી લે.
નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયિરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોયે સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ.
આપણે બે મહાન પર્વ આવતા અમુક દિવસોમાં આવી રહ્યા છે. સૌથી પહેલો પર્વ છે મુનિ રક્ષા દિવસ, અથવા આપણે વાત્સલ્ય ધર્મની પ્રભાવના, અથવા જેને આપણે વધારે કોમનલી રક્ષાબંધન પર્વ કહીએ છીએ. આપણને કદાચ બધાને સ્ટોરી તો ખબર જ હશે, જો એના માટે અહીંયા ફોટો પણ મૂકવામાં આવ્યો છે. વિષ્ણુકુમાર નામના એક મુનિરાજ હતા. એમણે અકંપન આચાર્ય આદિ 700 મુનિરાજ એનો ઉપસર્ગથી આ દિવસે એમની રક્ષા કરી હતી. એક બલિ નામના અને એના 4 સાથીઓ, ટોટલ 4 બલિને મળીને, એવા 4 મંત્રીઓએ હસ્તિનાપુરનું રાજ્ય લઈ અને આ 700 મુનિરાજ ઉપર ઘોર ઉપસર્ગ કર્યો. તો વિષ્ણુકુમાર મુનિરાજે આ દિવસે એ 700 મુનિરાજોની રક્ષા કરી હતી. એટલે આજના દિવસે એ મુનિરાજોની રક્ષા થઈ માટે એને વાત્સલ્ય દિવસની નિમિત્તે, અથવા તો રક્ષાના બંધન નિમિત્તે આજનો દિવસ વર્ષોથી ઉજવવામાં આવે છે. આજે જે આપણે સામાજિકમાં રક્ષાબંધનનું સ્વરૂપ થઈ ગયું છે કે ભાઈ બહેન ભાઈઓને રાખડીઓ બાંધે, એવું સ્વરૂપ આપણા જૈનાગમ પ્રમાણે નથી. જૈનાગમ પ્રમાણે તો આજે મુનિરાજોની રક્ષા થઈ, તો એ મુનિરાજોની રક્ષાના નિમિત્તે દરેક મુમુક્ષુઓએ એકબીજાના હાથ પર રક્ષા સૂત્ર આદિ બાંધીને આ પર્વને ઉજવ્યો. તો એ જ હવે એક લૌકિક પ્રથા થઈ ગઈ. આપણે લૌકિક પ્રથામાં ન પડીને એનાથી વિસ્તૃત જે ધાર્મિક મહત્વ છે એ આપણે સમજવું જોઈએ. આ તો થયો એક પર્વ જે આવતીકાલે આવી રહ્યો છે. બીજો પર્વ છે પ્રશમમૂર્તિ પૂજ્ય ભગવતી માતા શ્રી ચંપાબેનનો 107મો મંગલમય જન્મજયંતિ મહોત્સવ, જે મંગળવારે આવી રહ્યો છે. પ્રશમમૂર્તિ ભગવતી માતાની તો વાત શું કહીએ. આ કળીકાળમાં જાણે વૈરાગ્યના મૂર્તિ એવા જીવ કોઈ હોય તો એ પ્રશમમૂર્તિ ભગવતી માતા. જેમણે એનું જીવન જોયું હોય અથવા એમના જીવન વિશે વાંચ્યું હોય તો તમને એમનું જીવન ખબર પડે. જેવી રીતના આપણે પૂજ્ય ગુરુદેવશ્રીને ધર્મ પ્રભાવક તરીકે પૂજીએ છીએ, જે આપણને વર્તમાન કાળમાં ધર્મનું સાચું સ્વરૂપ સમજમાં આવ્યું અને આપણે જે આ સ્વાધ્યાય કરી રહ્યા છે એનું મૂળ સ્ત્રોત તો કોણ છે, તો પૂજ્ય ગુરુદેવશ્રી કાનજી સ્વામી છે. એમના જ શિષ્ય જે ભગવતી માતા ચંપાબેન, એમણે પૂજ્ય ગુરુદેવથી સાચું જ્ઞાન મેળવ્યું. પોતાના અખંડ પુરુષાર્થથી એમણે પોતાના આત્માનો અનુભવ કરીને સમ્યક દર્શન આદિની પ્રાપ્તિ કરી. અને એમનું જીવન આપણે જોઈએ તો આ સાધનાની મૂર્તિ જેવી રીતના ન હોય. આખા જીવનમાં, આખા દિવસમાં એમને જાણે સ્વાધ્યાય, તત્વચિંતન, વિચાર, ધાર્મિક ચર્ચાઓ, देवशास्त्र गुरु न दर्शन वंदन पूजन भक्ति एना सिवाय एमना जीवन में कई देखात नहीं। एमने कोई सांसारिक वस्तु में रस न तो जाने भोजन करता हो तो एमनो लागे के लाकड़ा ज चावे छे केम के शू बनाव्यू छे केवू बन्यू छे एमा एमने काई रस नहीं। जेटलो बने एटलो एमा टाइम ओछो बगड़े अने एक जे लौकिक व्यवहार तरीके एक पेट भराय पेट नो खाड़ो पूराय ए एमनु प्रयोजन पर बाकी आखो दिवस तत्वचिंतन विचार आदि में ये जोड़ायेला होय। पूज्य गुरुदेवश्रीना काल धर्म पामी जाया पछी जे माताश्रीनी तत्वचर्चाओ जे लगभग दसेक वर्ष सुधी थई अने एने रेकॉर्डिंग अने एना वीडियोज पण आपणी पासे अत्यारना मौजूद छे तो बधाए एनो लाभ लेवो ज जोईए। जेवा खुलासा पूज्य गुरुदेवश्रीए एमना प्रवचनोना माध्यमथी शास्त्रोना विशेष खुलासाओ करीने आखू तत्व एमणे पीरस्यू छे आपणने એમાં તો કાંઈ અખૂટ છે જ નહીં પણ તો પણ માતાજીએ પોતાના અનુભવથી અનુભવેલી વસ્તુ અને જે સાધારણ જનસામાન્યના જે પ્રશ્નો હોય એને પ્રશ્નોત્તરના માધ્યમથી આન્સર કરીને જાણે આપણા જ મનની બધી વ્યથાઓ ત્યાં ડિસ્કસ ન થતી હોય એવું આપણને લાગે છે તો એ તત્વચર્ચાઓ સાંભળીને આપણા જે કોમન ક્વેશ્ચન્સ હોય છે કે ભાઈ હજી ક્યાં અટકી જવાય છે પુરુષાર્થ કેમ ઉપડતો નથી ઉપયોગ કેમ સ્વાધ્યાય આદિમાં લાગતો નથી એવા બધા જ પ્રશ્નોના ઉત્તર બહુ જ સુંદર રીતે માતાજીએ એમની તત્વચર્ચામાં આપ્યા છે તો ત્યાંથી આપણે એનો સ્વાધ્યાય જરૂર જરૂર કરવો જોઈએ અને એમના જીવન ઉપર પણ બેનશ્રીનો જ્ઞાન વૈભવ આદિ ઘણી બધી પુસ્તકો અત્યારના પબ્લિશ થઈને અવેલેબલ છે। ચાલો હવે આપણે આપણો જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો સ્વાધ્યાય આગળ વધારીએ છીએ। જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં આપણે એનો અધ્યાય નંબર 6 ઉપાદાન નિમિત્તની ચર્ચા કરી રહ્યા છીએ। ઉપાદાન નિમિત્તમાં આપણે છેલ્લે પ્રશ્ન નંબર 430 સુધી આપણી ચર્ચા થઈ હતી, થોડુંક રિવિઝન કરીને આપણે આગળ વધીએ છીએ। જો ચર્ચા શેની ચાલે છે આપણી, ઉપાદાન નિમિત્તનો સંબંધ અથવા તો કારણ કાર્ય રહસ્ય। આપણે આ ચાર્ટના માધ્યમથી પણ ઘણી વાર જોયું છે કે કાર્ય શેનાથી થાય છે અથવા કાર્ય થવાનું કારણ કોણ, તો કારણના મુખ્ય બે પ્રકાર, એક છે ઉપાદાન કારણ અને બીજું છે નિમિત્ત કારણ। તો જે પદાર્થ સ્વયં કાર્યરૂપે પરિણમે તેને ઉપાદાન કારણ કહેવાય છે અને જે પદાર્થ સ્વયં તો કાર્યરૂપે ન પરિણમે પણ કાર્યની ઉત્પત્તિ અથવા કાર્ય થવામાં સહચારી હોવાનો અથવા નિમિત્ત હોવાનો આરોપ જેના પર આવે છે તેને નિમિત્ત કારણ કહેવાય છે। તો નિમિત્ત શું છે કે જ્યારે બીજા દ્રવ્યમાં કાર્ય થઈ રહ્યું છે ત્યારે ત્યાં મોજૂદ એવું દ્રવ્ય તેને નિમિત્ત કારણ કહેવાય છે। આપણે જો 430 નંબરનો ક્વેશ્ચન લાસ્ટ ટાઈમ જોયો હતો અને એમાં આપણે નિમિત્ત ઉપાદાનનું ઉદાહરણ જ જોતા હતા તો એ જ આપણે ઉદાહરણ લઈને થોડો ખુલાસો અથવા આપણે રિવિઝન કરીએ છીએ। જો ઉદાહરણ શું લીધું હતું કે સમયસારના બંધ અધિકારમાં ગાથા 278-279માં સ્ફટિકનું ઉદાહરણ લીધું છે। સ્ફટિક શું છે? એક એવો ડાયમંડ, એક એવો રત્ન કે જેનો પોતાનો પ્રકાશ, પોતાની ઉજ્જવળતા એ તો એકદમ સ્વચ્છ જ છે, એકદમ ક્લીન, ટ્રાન્સપેરેન્ટ, પણ જ્યારે કોઈ બીજા કલરના કપડાના સમાગમમાં મૂકવામાં આવે, જેવી રીતના નીચે લાલ કપડું મૂકવામાં આવે તો સ્ફટિકનો પ્રકાશ પણ લાલ રંગનો દેખાય છે, નીચે આપણે બ્લુ કલરનું પીળા કલરનું કપડું મૂકીએ તો સ્ફટિકનો પ્રકાશ પણ એ રંગનો દેખાય છે, તો એવું શું કામ? તો જો અહીંયા શું કહે છે, સ્ફટિક સ્વભાવથી શુદ્ધ હોવા છતાં લાલ વગેરે રંગના સંયોગથી લાલાદિરૂપ કરાય છે, કે નીચે લાલ રંગનું કપડું હોય તો સ્ફટિક ભલે સ્વભાવથી શુદ્ધ છે પણ એ લાલ રંગનું નિમિત્ત પામીને સ્ફટિકનો પ્રકાશ પણ લાલ થાય છે. આ જે વાક્ય આપણે હમણાં કહ્યું કે લાલ રંગનું નિમિત્ત પામીને સ્ફટિકનો પ્રકાશ લાલ થાય છે, તો કહેવું તો એમ હતું કે એ સ્ફટિકનો પ્રકાશ લાલાદી રૂપે થવો એ સ્વતંત્ર છે, અને એક કપડું નીચે મૂક્યું છે લાલ કલરનું એ સ્વતંત્ર છે. નિમિત્ત પામીને આ શબ્દનો મતલબ જ એમ છે કે બે પદાર્થ જુદા જુદા છે પણ એને એકબીજા પર આરોપ આપીને કહેવામાં આવે છે. આવું હોવા છતાં જે મિથ્યાદ્રષ્ટિ જીવો છે એને એક આભાસ થઈ જાય છે કે નિમિત્ત પામીને એટલે એનો મતલબ લાલ કપડાથી ઓલું રત્નલાલ થઈ ગયું. ખ્યાલ આવે છે કે નહીં? એક પદાર્થનો કારણ કરીને બીજા પદાર્થમાં કાર્ય થવાનો ઉપચાર કરવો તેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય છે. પણ એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ એટલે શું? કે કોઇન્સિડેન્ટલી બે વસ્તુ પેરેલલ થતી હોય એને એકબીજા પર આરોપ આપી દેવો એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય. પણ આપણે એને આનાથી જ ઓલું થયું એમ સમજીને આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. ખ્યાલ આવે છે કે નહીં? જો અહીંયા શું કહે છે કે લાલાદી રૂપ કરાય છે, એવી જ રીતે આત્મા સ્વભાવે શુદ્ધ હોવા છતાં અન્ય દ્રવ્યો વડે રાગી આદિ કરાય છે. જો અહીંયા સ્ફટિક અને લાલ કપડાની સાથે આત્મા અને કર્મનું કોરિલેશન કર્યું છે, જેવી રીતના સ્ફટિક સ્વભાવથી જ પ્યોર છે, એકદમ સ્વચ્છ છે, એવી રીતના આત્મા સ્વભાવથી પ્યોર એકદમ સ્વચ્છ છે. જેવી રીતના નીચે લાલ કપડું મૂક્યું તો સ્ફટિકનો કલર લાલ દેખાય છે, એવી જ રીતે કર્મનો ઉદય હોય તો જીવમાં રાગ દ્વેષ આદિ પરિણામ દેખાય છે. ખ્યાલ આવે છે ને? તો સિદ્ધાંત શું છે, એક્ચ્યુઅલ સ્વરૂપ શું છે? કે જીવમાં રાગ દ્વેષ થવા એ સ્વતંત્ર છે અને કર્મનો ઉદય થવો એ સ્વતંત્ર છે, પણ બંને એક જ ટાઈમે થતા હોવાથી જીવના રાગાદીનો આરોપ કર્મ ઉપર આપવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો કર્મથી જ રાગાદી થતા હોત તો પૂતગલને આ શરીરને પણ રાગ થવો જોઈતો તો કે નહીં? જેવી રીતના અહીંયા વર્તમાનમાં આત્મા રહેલો છે બરાબર, ત્યાં જ કર્મ પણ રહ્યા છે અને ત્યાં જ આ શરીર પણ છે. કર્મનો ઉદય છે, જો કર્મના ઉદયને કારણે જીવમાં રાગદ્વેષ થઈ શકે તો પછી શરીરમાં કેમ ન થઈ શકે? એમાં પણ થવા જોઈતા હતા, પણ એમાં કેમ નથી થતા? કેમ કે શરીરનો એવો સ્વભાવ જ નથી કે એમાં રાગ આદિ થઈ શકે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જીવનો એવો સ્વભાવ છે કે નહીં કે એમાં રાગ આદિ થઈ શકે? તો હા, જીવમાં એવો વૈભાવિક શક્તિરૂપ સ્વભાવ છે કે પોતાના વિભાવ રૂપે સ્વભાવથી ઓપોઝિટ એમાં રાગ આદિ ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જીવનો સ્વભાવ એવો છે ત્યારે એમાં રાગાદી ઉત્પન્ન થયા કે નહીં? કે કર્મના ઉદયથી થયા, સ્વભાવથી થયા. ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતના પેલો સ્ફટિક છે, એ સ્ફટિકની તમે જગ્યાએ તમે સાદો પતરો મૂકી દો તો પતરામાં લાલ કલર દેખાય છે? પતરામાં લાલ કલર નથી દેખાતો. કેમ નથી દેખાતો? કેમ કે એનો એવો સ્વભાવ જ નથી, એનો એવો સ્વભાવ જ નથી કે એમાં અલગ અલગ કલરની જાય દેખાય. જ્યારે સ્ફટિકનો એવો સ્વભાવ છે તો જે પદાર્થના સંયોગમાં આવે તો પોતાની શક્તિથી સ્ફટિકમાં એવો કલર દેખાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો એ જ વસ્તુ આપણે આ નીચે આન્સર જે છે આ ઉત્તરમાં શું કીધું કે ના, કર્મને કારણે જીવમાં વિકાર થતો નથી અને લાલ કપડાને કારણે સ્ફટિકમાં લાલ કલર દેખાતો નથી, અને એનો જ પછી નીચે એક્સપ્લેનેશન આપે છે. જો આ નાટક સમયસારમાંથી લીધું છે, બનારસીદાસજી ખુલાસો આપે છે. શું કહે છે? જેમ સ્વચ્છ અને સફેદ સૂર્યકાંત અથવા સ્ફટિક મણીની નીચે, જેવી રીતના સ્ફટિક મણી કેવું છે, સ્વચ્છ છે અને સફેદ છે. સફેદ એટલે વ્હાઇટ, ઓલું મિલ્કી વ્હાઇટ ના સમજતા, સ્વચ્છ એટલે સફેદ એટલે ટ્રાન્સપેરન્ટ. તો એ સ્ફટિક મણીની નીચે અનેક પ્રકારના ડાંક મૂકવામાં આવે, ડાંક એટલે સમ કલર્ડ મટીરિયલ એમ, ડાંક મૂકવામાં આવે તો તે અનેક પ્રકારની રંગબેરંગી દેખાવા લાગે છે. અને જો વસ્તુનું અસલી સ્વરૂપ વિચારવામાં આવે તો ઉજ્જવલતા જ જણાય છે. એ સ્ફટિકનું તમે અસલી સ્વરૂપ વિચાર કરો તો એ ખાલી એનો પ્રકાશ, એની સ્વચ્છતા જ જણાય છે. પણ એ સ્ફટિકમાં એવી પણ કેપેબિલિટી છે કે જેની આજુબાજુ જાય તો એનો એવો કલર દેખાય. તો ખાલી લાલ કપડું નહીં, આપણે નીચે કોઈ ડિઝાઇન વાળી ચાદર મૂકીએ તો સ્ફટિકમાંથી જુદા જુદા કલર પણ એક સાથે દેખાય છે. આખો એનું એમ કહો ને, આખું એનું ઓલું મેઘધનુષ જેવું આખું સ્પેક્ટ્રમ દેખાય, એનું રેઇનબો જેવું. જે કલર નીચે હોય એ કલર દેખાય. તો શું એ નીચેના કલર એમાં સ્ફટિકમાં કલર કર્યો છે? તો ના, સ્ફટિકની પોતાની પ્યોરિટીને કારણે, એની પોતાની સ્વચ્છતાને કારણે જ એમાં એવા કલર જોવામાં આવે છે. બસ એવી જ રીતે જીવને પૂતગલ તો માત્ર નિમિત્તરૂપ છે. તેની મમતાના કારણથી મોહ મદિરાની ઉન્મત્તતા થાય છે. જીવ છે ને, જીવ એ જીવ પણ સ્ફટિકની જેમ એકદમ સ્વચ્છ છે. જેવી રીતના અર્યંત સિદ્ધ ભગવાનનો આત્મા વર્તમાનમાં કેવો છે? એકદમ પ્યોર, એકદમ સ્વચ્છ. હવે જેવી રીતના અહીંયા કર્મ, કર્મ એક મિનિટ ચલો આપણને કદાચ ન પણ સમજાતા હોય તો એને સાઈડ પર મૂકો. આપણે બીજા ઉદાહરણથી જોઈએ કે આજુબાજુના સંયોગો જો કેવા છે. કદાચ આજુબાજુના સંયોગો દુઃખરૂપ હોય કે બહુ જ ગરીબી હોય, ખાવા પીવાના ઠેકાણા ન હોય, આ શરીરમાં બહુ બધા રોગ હોય, ખૂબ આમ દુખાવો થતો હોય, બરાબર. આ આજુબાજુના સંયોગો આવા હોય ત્યારે એવું જોવામાં આવે છે કે જીવમાં પણ એવા દુઃખરૂપ ભાવ જોવામાં આવે છે. આવે છે કે નહીં? પણ કમ્પલસરી નથી ને. ઘણાને એ બધું હોવા છતાં પણ એ જીવ સમતા ધારીને શાંત પરિણામથી બેસે છે, અને ઘણાને એ બધા સંયોગો હોવા છતાં, એ બધા સંયોગો હોવાથી એ જીવ દુઃખી પણ જોવામાં આવે છે. તો જીવ કેવો છે? એકદમ સ્વચ્છ, એકદમ નિર્મળ, એવો જીવનો સ્વભાવ છે. જેવા કર્મનો ઉદય છે અથવા જેવા આજુબાજુના સંયોગો છે એવા જીવના ભાવ જોવામાં આવે છે. પણ એ ભાવો તે કર્મએ કે આજુબાજુના સંયોગોએ કરેલા નથી. એ બધા ભાવો તો જીવે પોતાના જ ઉપાદાનથી, પોતાની જ યોગ્યતાથી કરેલા છે. અને જ્યારે જીવમાં એવા ભાવો થાય છે ત્યારે એ કર્મ પર અથવા એ આજુબાજુના સંયોગો પર નિમિત્ત હોવાનો આરોપ આપવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો આ પહેલો પોઈન્ટ જે છે એ નાટક સમયસારમાંથી આપણે રેફરન્સ લીધું. હા, એની 34મી ગાથા છે નાટક સમયસારની, બંધ દ્વારમાં 34મી ગાથા. હવે જો આગળ આપણે, આગળ ઘણા બધા રેફરન્સીસ છે. આ બીજી ગાથા છે, આ બીજો પોઈન્ટ સમયસારની 280મી ગાથામાંથી છે. પછી જો ત્રીજો પોઈન્ટ છે એ સમયસારની બંધ અધિકાર, એ બંધ અધિકારની ગાથાઓમાંથી છે. અહીંયા ચોથો પોઈન્ટ છે એ પણ સમયસારની 312-315 ગાથા પર છે. બધા જ પોઈન્ટ શું ઇન્ડિકેટ કરે છે? કે જીવ પોતાનું કાર્ય સ્વતંત્ર રીતે કરે છે અને કર્મ આદિ પોતાનું કાર્ય સ્વતંત્ર રીતે કરે છે. એ બધા પોઈન્ટ તમે વાંચજો હોમવર્ક તરીકે. આપણે આગળ વધીએ છીએ. આપણે જો આ પ્રવચન સારનું રેફરન્સ લઈએ છીએ, પ્રવચન સારના જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન અધિકારમાં 186મી ગાથા, અહીંયા શું કહે છે? અશુદ્ધ પરિણામ આત્મદ્રવ્યથી સ્વદ્રવ્યથી ઉત્પન્ન થાય છે એમ કહ્યું છે. જીવમાં જે અશુદ્ધ પરિણામ, અશુદ્ધ એટલે કે રાગ દ્વેષ આદિના પરિણામ થાય છે એ સ્વદ્રવ્યથી એટલે કે પોતાની જ યોગ્યતાથી ઉત્પન્ન થાય છે. અર્થાત રાગાદિ વિકાર જીવના પોતાના અશુદ્ધ ઉપાદાનને કારણે થાય છે, બરાબર. એ વાત આપણે થઈ ને. દ્રવ્ય કર્મ તો નિમિત્ત માત્ર છે. દ્રવ્ય કર્મનો ઉદય ત્યારે ત્યાં ફક્ત નિમિત્ત માત્ર છે. માટે કર્મનો ઉદય જીવને વિકાર કરાવવા માટે નિમિત્ત થઈને આવે એવું નથી. જો શું કહે છે જરા ધ્યાનથી સાંભળજો. જ્યારે જ્યારે કર્મનો ઉદય આવે છે ત્યારે ત્યારે જીવે રાગ આદિ પરિણામ કરવા જ પડે એવો નિયમ નથી. ख्याल आव्यो के नहीं? फरीथी सांभळो, ज्यारे ज्यारे कर्म नो उदय आवे त्यारे त्यारे जीवे विकार करवाज पड़े एवो नियम नथी। जेवा जेवा जीवना भाव थाय छे एवो एवो कर्म में परिणमन निमित्त नैमित्तिक संबंधी जोवामां आवे छे। ख्याल आव्यो के नहीं? जीव पोताना विकार विकारी भाव करवा माटे पण स्वतंत्र छे અને નિર્વિકારી ભાવ કરવા માટે પણ સ્વતંત્ર છે। હવે જ્યારે જ્યારે જીવમાં જેવા પરિણામ થાય છે ત્યારે ત્યારે કર્મમાં એવું નિમિત્ત જોવામાં આવે છે। ખ્યાલ આવે છે કે નહીં? આપણે પહેલા પણ આ ચર્ચા થઈ છે, કર્મમાં તો દરેકે દરેક સમયમાં સપોઝ ક્રોધના ભાવ આપણે લઈએ તો એકદમ મંદ ક્રોધથી લઈને તીવ્ર ક્રોધ સુધીના બધા જ કર્મ દરેકે દરેક સમયમાં પડેલા છે। હવે જીવ એ સમયે જો મંદ ક્રોધ કરે તો ત્યાં મંદ ક્રોધનો ઉદય આવે છે કર્મનો, અને જો જીવ તીવ્ર ક્રોધ કરે તો ત્યાં તીવ્ર ક્રોધ કર્મનો ઉદય આવે છે। પણ જેવા જીવના પરિણામ છે એ અનુસાર કર્મમાં ફેરફાર થઈને એ કર્મનો ઉદય આવે છે। કર્મમાં જેવો ઉદય આવે છે એ પ્રમાણે જીવે ભાવ કરવા પડે એવો કમ્પલ્શન જીવને નથી। ખ્યાલ આવ્યો કે નહીં? તો દ્રવ્ય કર્મ શું છે? નિમિત્ત માત્ર છે, માટે કર્મનો ઉદય જીવને વિકાર કરાવવા માટે નિમિત્ત થઈને આવે તેવું નથી। પણ સંસાર અવસ્થામાં આત્મા પરદ્રવ્ય પરિણામને એટલે કે પુદ્ગલ પરિણામને નિમિત્ત માત્ર કરે છે, નિમિત્ત બનાવે છે, એવા કેવળ સ્વભાવ પરિણામ માત્રનું કર્તાપણું અનુભવે છે। એટલે કે તે સ્વભાવ પરિણામ સ્વદ્રવ્યપણારૂપ હોવાથી કર્તાપણું અનુભવે છે। એટલે અહીંયા શું કહે છે કે જ્યારે જ્યારે સંસાર અવસ્થામાં આત્મામાં રાગાદી પરિણામ થયા તો એ રાગાદી પરિણામ કોને કારણે થયા? કે કેવળ સ્વભાવ પરિણામ માત્રનું કરતાપણું તે અનુભવે છે। માટે એટલે કે જીવ પોતાના જ સ્વભાવથી પોતાના જ રાગાદી પરિણામોનો કરતા થાય છે। ખ્યાલ આવ્યો કે નહીં? ફરીથી કહું છું, જો બહુ ક્લિયર છે, જીવ એ પોતાનું ત્રિકાળી ઉપાદાન, અને જીવની પર્યાયમાં રાગાદી ભાવ થયા એ એનું કાર્ય, તો જીવ પોતાના જ પરિણામને એટલે કે પોતાની જ પર્યાયનો કરતા થાય છે। કર્મ તો ત્યાં નિમિત્ત માત્ર છે, નિમિત્ત માત્ર એટલે કે અકર્તા છે, કર્મ જીવમાં કાંઈ કરતો નથી। જો અહીંયા ફરીથી ભાવાર્થમાં પણ એ જ કે છે, આ એક આતાનો ભાવાર્થ છે, હમણાં સંસાર દશામાં જીવ પૌદ્ગલિક કર્મ પરિણામને નિમિત્ત માત્ર કરીને પોતાના અશુદ્ધ પરિણામનો કરતા થાય છે। આ નિમિત્ત માત્ર કરીને એનો શું મતલબ? કે આ બધું ઉડાવી દો, જો હમણાં સંસાર દશામાં જીવ આ પૌદ્ગલિક થી આટલું ઉડાવી દો, હમણાં સંસાર દશામાં જીવ પોતાના અશુદ્ધ પરિણામનો જ કરતા થાય છે, બરાબર? કેટલું ક્લિયર છે? હમણાં સંસાર દશામાં જીવ પોતાના અશુદ્ધ પરિણામનો કરતા થાય છે, તો ત્યારે પૂદગલનું શું થાય છે? કે ભાઈ પૂદગલના જે કર્મ પરિણામ થાય છે એ તો ત્યાં નિમિત્ત છે। નિમિત્ત છે એટલે શું? કે ત્યાં એ ફક્ત હાજર છે। જેવી રીતના આપણે કોઈ કોઈ ડોક્યુમેન્ટ કરીએ ને, કોઈ વિલ કરીએ કે કોઈ રજિસ્ટ્રી કરાવવા જઈએ કે કોઈ પણ ડોક્યુમેન્ટેશન કરીએ ને, કોઈ કાગળિયા કરીએ ને, તો કાગળિયા કોણ કરે છે? કે હું કરું છું, અને મારી સાથે સપોઝ મેં કોઈ ઘર લીધું તો મેં ઘર લીધું અને સામેવાળાએ વેચ્યું તો એ વેચનાર, એ વેચનાર તરીકે સાઇન કરે, અને હું લેનાર તો હું લેનાર તરીકે સાઇન કરું। પણ એટલું નથી, ત્યાં શું જોઈએ? બે વિટનેસ જોઈએ। વિટનેસ શું કરે છે? એને ઘર લીધું કે વેચ્યું, કે વિટનેસે ન તો ઘર લીધું કે ન વેચ્યું, એને કાંઈ જ સંબંધ નથી ઘર સાથે। તો વિટનેસ શું કરે છે? કે હા, આ જે અગ્રીમેન્ટ થયો એ અગ્રીમેન્ટ કરતી વખતે અમે ત્યાં હાજર હતા। ખ્યાલ આવ્યો કે નહીં? વિટનેસનું કામ કેટલું? સાઇન કરતી વખતે કે ભાઈ અમે ત્યાં હાજર હતા, બસ એટલું જ। એવી જ રીતે અહીંયા સંસાર દશામાં જીવે પોતાના અશુદ્ધ પરિણામ કર્યા તો ત્યાં કર્મએ શું કર્યું? કર્મ કઈ જ ન કર્યું, એ ખાલી વિટનેસ હતા, એટલે એને વિટનેસ તરીકે સાઈન કરી કે હા અમે ત્યાં મોજુદ હતા. ખ્યાલ આવે છે કે નહીં? ચાલો હવે આપણે આગળ વધીએ. જો આજથી નવો ક્વેશ્ચન લઈએ, આ બાલાધાનનો અર્થ શું છે? જો આજે એક નવો શબ્દ આપણે જોયો. આની પહેલા આપણે કયા નવા શબ્દ જોયા હતા? આપણે જોયું હતું સહકારી કારણ કોને કહેવાય, અન્વય કારણ કોને કહેવાય, બરાબર. પછી આપણે સહકારી કારણ જોયું, અન્વય કારણ જોયું, એના પછી જે હા ઉપકારક થાય છે અથવા ઉપકાર કરે છે, નિમિત્ત ઉપાદાનનો ઉપકાર કરે છે એ પણ આપણે જોયું. આ ઉપકાર કરે છે, સહકારી થાય છે, અન્વય કારણ થાય છે, એનો મતલબ શું કે જ્યારે જ્યારે ઉપાદાન પોતાનું કાર્ય કરે છે ત્યારે પેલા નિમિત્ત ત્યાં મોજૂદ છે, ખાલી વિટનેસ તરીકે હાજર છે, બરાબર. હવે જો એમાં હજી એક શબ્દ એડ કરે છે, બાલાધાન અથવા બલાધાન, સોરી માય મિસ્ટેક, બલાધાનનો અર્થ શું છે? જો બલાધાનનો વ્યુત્પત્તિ અર્થ, વ્યુત્પત્તિ એટલે સંધિ છૂટી પાડે છે, તો બલ પ્લસ આધાન, બલનું ધારણ એવો થાય છે. આધાન એટલે ધારણ કરવું, તો જે બલ ધારણ કરે છે એનો મતલબ બલાધાન થાય છે. તો જો હવે એનો એક્ઝામ્પલ અથવા એનો ફર્ધર એક્સપ્લેનેશન, ઉપાદાન કારણ પોતાનું કાર્ય કરવાનું હો, ઉપાદાન કાર્ય પોતાનું કાર્ય કરવાનું પોતે પોતાથી બલ ધારણ કરે ત્યારે જે નિમિત્ત હોય તેને બલાધાન કારણ કહેવામાં આવે છે. જો ઉપાદાન જ્યારે પોતે પોતાનું કાર્ય કરે ત્યારે નિમિત્તને બલાધાન કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? સહકારી કારણ કહો, અન્વય કારણ કહો, ઉપકારી કહો, ત્યાં બલાધાન કહો, એ બધું એક જ વસ્તુ છે, બધું નિમિત્ત માત્ર છે. ખ્યાલ આવ્યો કે નહીં? નિમિત્ત ખરેખર ઉપાદાનને કાંઈ પણ બળ આપી શકતું નથી. આ બલાધાન શબ્દથી કન્ફ્યુઝ ન થતા. બલાધાન શું કહે છે? કે બલ ધારણ કરવું, તો એમ લાગે કે ભાઈ ઉપાદાનને કાર્ય કરવા માટે નિમિત્ત એને બળ આપે છે, પણ એવું બિલકુલ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એવું બિલકુલ નથી. લેટ મી ક્લેરિફાઈ યર અપફ્રન્ટ, નિમિત્ત ખરેખર ઉપાદાનને બળ આપી શકતું નથી, એમ બતાવવા માટે બલાદાન માત્ર નિમિત્તને કહેવામાં આવે છે. નિમિત્તને શું કહેવાય છે? કે ખાલી બલાધાન એટલે કે બલ ધારણ કરનાર એમ કહેવામાં આવે છે. જ્યારે ઉપાદાન, જો અહીંયા પરિભાષા બહુ સરસ લીધી, જ્યારે ઉપાદાન પોતે પોતાનું કાર્ય કરવાનું બલ ધારણ કરે ત્યારે નિમિત્તને બલાધાન કારણ કહેવામાં આવે છે. જો આપણે આનો પહેલું એક્ઝામ્પલ લઈએ, જો એ ઇન્દ્રિય જ્ઞાન વાળો જીવ પોતે અમૂર્ત હોવા છતાં મૂર્ત એવા પંચેન્દ્રિયાત્મક શરીરને પ્રાપ્ત થયો થકો જ્ઞપ્તિ નિપજાવવામાં બલ ધારણનું નિમિત્ત થતું. જો આ શું કહે છે અહીંયા, આટલું આપણે લઈએ, આખું એક જ સેન્ટન્સ છે તો આખું સેન્ટન્સ તો કોમ્પ્લિકેટેડ થઈ જાય, એટલે થોડું તોડી તોડીને લઈએ છે. એ ઇન્દ્રિય જ્ઞાન વાળો જીવ, આ જીવ ઇન્દ્રિય જ્ઞાન વાળો છે, આ તો એક કહેવાની પદ્ધતિ છે. જીવનું જ્ઞાન તો જીવના પોતાનામાંથી થાય છે, અને ત્યારે આ ઇન્દ્રિયો, આ આંખ, આ કાન, આ નાક, એ બધા નિમિત્ત માત્ર છે. આ આંખ, આ કાન, આ નાક શું છે? એ તો પૂતગલ છે. પૂતગલમાં જ્ઞાન છે, પૂતગલમાં જ્ઞાન નથી. પણ જ્યારે જીવથી જ્ઞાન થાય છે, તો આંખથી જ્યારે જીવથી જોવાનું જ્ઞાન થયું ને, તો આંખ પર નિમિત્ત હોવાનો આરોપ અપાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો એ ઇન્દ્રિય જ્ઞાન વાળો જીવ પોતે અમૂર્ત હોવા છતાં, પોતે તો અમૂર્ત છે, સ્પર્શ સ્ગંધ વર્ણ વગરનો છે, એવું હોવા છતાં મૂર્ત એવા પંચેન્દ્રિયાત્મક શરીરને પ્રાપ્ત થયો થકો. આ શરીર કેવું છે? આ શરીર મૂર્ત છે ને, પૂતગલ સ્વરૂપી છે, અને એમાં પંચેન્દ્રિય છે. આ સ્પર્શ, રસ, ગંધ, ચક્ષુ ને કર્ણ, એ પાંચ ઇન્દ્રિય શરીરમાં છે. તો જ્ઞપ્તિ નિપજવામાં बल धारण नु निमित्त थतु। आ ज्ञप्ति निपजवी एटले शू कि ज्यारे कोईपण पदार्थ नु ज्ञान थाय ने, जेवी रीतना समझो कि आ पेन छे, तो जीवे पेन ने जोई, आपणे एम कहीए ने जोई, जोई एटले के आ चक्षु इंद्रिय ना निमित्त थी जीव ने पेन नु ज्ञान थयु। ख्याल आव्यो के नहीं? ओके, तो ज्ञप्ति निपजवामां बल धारण नु निमित्त थतु होवाथी जे उपलम्भक एटले के जणावनार जाणवामां निमित्त भूत छे, एवा ते मूर्त शरीर वडे मूर्त एवी स्पर्शादी प्रधान वस्तु ने के जे योग्य होय, जेवी रीतना आ पेन ने जाणवू सेनाथी थयुं के आ चक्षु इंद्रिय थी थयुं। आ चक्षु इंद्रिय केवी छे? એ તો મૂર્ત પદાર્થ છે ને, સ્પર્શ ગંધ વર્ણ વાળું પૂતગલ છે, બરાબર? તો જે ઉપલંભક એટલે કે નિમિત્તભૂત, ઉપલંભક એટલે નિમિત્તભૂત, આ ચક્ષુ કેવી છે કે નિમિત્ત છે, તો એવા એ મૂર્ત શરીર વડે એટલે ચક્ષુ વડે મૂર્ત એવી સ્પર્શાદી પ્રધાન વસ્તુને કે જે યોગ્ય હોય, આ પેન પણ કેવી છે? મૂર્ત જ છે ને। આ ચક્ષુ ઇન્દ્રિયથી, આ ચક્ષુની આ પાંચેય ઇન્દ્રિયથી જે પદાર્થ આપણને જણાય છે, સ્પર્શથી જાણવાની વસ્તુ પણ પૂતગલ છે, રસથી જાણવાની વસ્તુ પણ પૂતગલ, જેને આપણે સૂંઘી શકીએ એ પણ પૂતગલ, ચક્ષુથી જે પણ જણાય છે એ પણ પૂતગલ, કર્ણથી જણાય એ પણ પૂતગલ, પાંચ ઇન્દ્રિયથી જેટલા પણ પદાર્થ આપણને જણાય છે એ બધા જ પૂતગલ પદાર્થ છે, બધા મૂર્ત જ છે। તો એવી સ્પર્શાદી પ્રધાન વસ્તુને કે જે યોગ્ય હોય, અર્થાત જે ઇન્દ્રિયો દ્વારા ઉપલબ્ધ હોય તેને અવગ્રહીને, એટલે આ પેન કેવી છે કે ચક્ષુ ઇન્દ્રિયથી જોઈ શકાય એવી છે, બરાબર? શું અત્યાર સુધી શું ચર્ચા કરી? કે આ જીવે પોતાના ઇન્દ્રિય જ્ઞાન દ્વારા, ઇન્દ્રિય જ્ઞાન એટલે કે જીવે પોતાના જ જ્ઞાન દ્વારા આ પેનને જોઈ, પણ એમાં નિમિત્ત કોને કહેવામાં આવ્યું? કે આ ચક્ષુને, બરાબર? આટલી વાત અત્યાર સુધી થઈ। તો તેને અવગ્રહીને, અવગ્રહીને એટલે જાણીને, મતિ જ્ઞાનનો એક પ્રકાર છે ને અવગ્રહ, અવગ્રહીને એટલે જાણીને, કદાચિત તેનાથી ઉપર ઉપરની એટલે કે અવગ્રહથી આગળ આગળની શુદ્ધિના સદભાવને લીધે તેને જાણે છે। એટલે કહે છે શું કે આ જીવે જે પેનને જાણી, તો જીવે પેનને તો પોતાના શુદ્ધિના સદભાવને લીધે જાણી છે। ખ્યાલ આવ્યો કે નહીં? જીવે આ પેનને પોતાના જ્ઞાનની શુદ્ધિના સદભાવને લીધે જાણી છે, અને નિમિત્ત હોવાનો આરોપ સેના પર આવ્યો? કે ચક્ષુ ઇન્દ્રિય પર। એટલે ચક્ષુને શું કીધું? કે એને બલાધાન કીધું ત્યાં। આ ખ્યાલ આવ્યો કે નહીં? જો આ પ્રવચન સારની 55મી ગાથાની ટીકામાંથી આપણે લીધું, સેન્ટેન્સ થોડું કોમ્પ્લિકેટેડ છે પણ સમજાય એવું છે। શું કહે છે? જીવે પેનને જાણી, તો સેને કારણે જાણી? કે પોતાના જ્ઞાનની શુદ્ધિને કારણે। તો નિમિત્તનો આરોપ સેના પર આવ્યો? આ ચક્ષુ ઇન્દ્રિય પર, પૂતગલ પર। જીવ અને પૂતગલ સાથે મળીને તો જ્ઞાન કરતા નથી, જીવ પોતાની રીતે જાણે છે, પણ એ પોતાની રીતે જ્યાં જાણે છે ત્યાં જે આ ચક્ષુ ઇન્દ્રિય મોજૂદ છે, તો એના પર નિમિત્ત હોવાનો આરોપ અપાય છે। તો એ આરોપને બલાધાન કહેવામાં આવે છે। બલાધાન કહો કે નિમિત્ત કહો, એક જ વસ્તુ છે, એના માટેનો બીજો શબ્દ છે। જો અહીંયા આપણે આ સેકન્ડ અને થર્ડ જે તત્વાર્થ સારનું રેફરન્સ છે, અને થર્ડ જે છે એ રાજવાર્તિકનું રેફરન્સ છે, એ બે તમે વાંચજો હોમવર્ક તરીકે। આપણે અહીંયા થર્ડમાં નીચેનો પેરેગ્રાફ લઈએ છીએ। જો આ રાજવાર્તિક કરીને એક શાસ્ત્ર છે, એનો અધ્યાય 5મો સૂત્ર 16-17, આ 16મું સૂત્ર છે, એમાંથી જો આપણે લઈએ, ગતિ સ્થિતિનો ધર્મ અને અધર્મ કરતા છે। ગતિ સ્થિતિનો ધર્મ અધર્મ કરતા છે એટલે શું? કે જીવ અને પૂતગલ ગતિ કરે છે અથવા સ્થિતિ કરે છે, ત્યારે ધર્મ અને અધર્મ દ્રવ્ય ત્યાં નિમિત્ત છે। ખ્યાલ આવ્યો કે નહીં? જો વાક્ય કેવું છે કે ધર્મ અને અધર્મ કરતા છે, પણ એનાથી કન્ફ્યુઝ થવું નહીં, વાક્યની પાછળ મર્મ શું રહેલો છે એ સમજવું. વાક્યમાં કહે છે કે ધર્મ અને અધર્મ કરતા છે, બરાબર, પણ એમ નથી, જીવ અને પુદ્ગલ સ્વયં પોતાની રીતે ગતિ કરે છે. તો જો હવે આગળ એવા એવો અર્થનો પ્રસંગ આવે છે તો તેમ નથી. જોયું અહીંયા ક્લેરિફાય કરી નાખ્યું ને કે ધર્મ ને અધર્મ એકચ્યુઅલી કરતા છે તો એમ નથી. તો શું કારણ? કે ઉપકાર વચનના લીધે, ઉપકાર વચનના લીધે. એટલે શું કે ઉપકાર, બલાદાન, અવલંબન વગેરે પર્યાયવાચક શબ્દો છે. પર્યાયવાચક એટલે સિનોનિમ્સ, સિનોનિમ્સ, જેનાથી ધર્મ અધર્મનું ગતિ સ્થિતિ થવામાં પ્રધાન કર્તવ્યપણું નકારાયું છે. ખ્યાલ આવ્યો કે નહીં? જ્યારે આપણે એમ કહીએ કે ભાઈ આપણે ઓલું આવે ને જૈન ધર્મ વિશે, તમે કદાચ સાંભળ્યું હશે કે તમે જૈનિઝમને ગૂગલ કરો તો એક ઓલું સિમ્બોલ આવે ત્રણ લોકનું, એમાં પછી એક આમ હાથ બતાવ્યો હોય અને નીચે એક સંસ્કૃતમાં શ્લોક લખ્યો હોય. એ સંસ્કૃતમાં શ્લોક શું લખ્યો હોય? ત્યાં તત્વાર્થ સૂત્રનું એક પદ છે એ લખ્યું હોય છે. શું લખ્યું હોય? પરસ્પર ઉપગ્રહો જીવાનામ. એટલે શું કે જીવ આદિ પદાર્થો એકબીજાનો ઉપગ્રહ કરે છે. પરસ્પર ઉપગ્રહો જીવાનામ, જીવ આદિ પદાર્થો એટલે જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશકાળ, છ પદાર્થ એકબીજાનો ઉપકાર કરે છે. ઉપકાર કરે છે એનો શું મતલબ? કે ભાઈ જીવ પુદ્ગલનું કલ્યાણ કરી દે છે અથવા પુદ્ગલ જીવનું કલ્યાણ કરી દે છે, એવું નથી. ઉપકાર શબ્દનો મતલબ શું છે? કે એકબીજાને નિમિત્ત થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો પરસ્પર ઉપગ્રહો જીવાનામ એટલે શું? કે ભાઈ વિશ્વમાં છય દ્રવ્ય એકબીજાને નિમિત્ત થયા કરે છે, પણ કાર્ય સેનાથી થાય છે? કે દરેક દ્રવ્ય પોતાનું કાર્ય સ્વતંત્ર પોતાની રીતે કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો અહીંયા શું કહે છે કે ધર્મ દ્રવ્ય અને અધર્મ દ્રવ્ય એ જીવ અને પુદ્ગલનો ઉપકાર કરે છે, બલાદાન છે, એ જીવ અને પુદ્ગલનું અવલંબન છે. એનો મતલબ શું? કે જીવ અને પુદ્ગલ પોતાનું કાર્ય સ્વતંત્ર કરે છે અને ધર્મ અધર્મ પર નિમિત્ત હોવાનો આરોપ અપાય છે. ખ્યાલ આવે છે ને? વાક્ય વાંચીને આપણને કદાચ એક કન્ફ્યુઝન થઈ જાય કે ભાઈ જીવ ધર્મ અને અધર્મ જીવ પુદ્ગલ પર ઉપકાર કરે છે, પણ ઉપકારનો શબ્દ જે આપણે સમજી રહ્યા છે એવો ન લેવો. આપણે શું સમજીએ છીએ કે જાણે જીવ અને પુદ્ગલ એવી ખરાબ સ્થિતિમાં છે અને ધર્મ અધર્મ એના આમ ત્યાંથી કાઢીને એના પર કૃપા કરે છે, એવું નથી. ઉપકાર શબ્દનો મતલબ કે જ્યારે જીવ અને પુદ્ગલ સ્વયં ગમન કરે છે કે સ્વયં અટકે છે ત્યારે ધર્મ અને અધર્મ દ્રવ્ય બસ ત્યાં મોજૂદ છે, નિમિત્ત હોવાનો આરોપ એના પર અપાય છે. જો એના માટે ઉદાહરણ લે છે, જેમ પોતાની જંગાના બળતી જતા, જંગા એટલે થાઈસ, જેવી રીતના કોઈ આંધળો માણસ હોય, એ આંધળો માણસ ચાલતો જાય છે, તો ચાલતો જાય છે તો પોતાના પગ પર જ ચાલે છે ને. અથવા બીજા કોઈને લાકડી વગેરેના વગેરે ઉપકારક થાય છે, કે આંધળો માણસ ચાલતો જતો હોય તો ચાલે છે તો પોતાના પગથી જ ને, લાકડી કઈ લાકડીથી ચાલતો નથી. એ લાકડી તો એને ખાલી ડાયરેક્શન જોવામાં ને કઈ ઓબસ્ટ્રક્શન છે કે નહીં એના માટે કામ લાગે છે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ કહેવાય શું કે એ આંધળા માણસ માટે લાકડી ઉપકારક છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ ઉપકારકનો મતલબ શું કે ભાઈ આંધળો પોતાની રીતે જ ચાલે છે પણ એ લાકડી ત્યાં મોજૂદ છે. નહીં કે પ્રેરક થાય છે, એ લાકડી કઈ પ્રેરીને આંધળાને ગમે ત્યાં લઈ જતી નથી, એ તો આંધળાને જ્યાં જવું હોય ત્યાં એ ઘૂમે છે અને ઈ ડાયરેક્શનમાં જાય છે. એટલે આંધળો પોતાની મરજીથી ચાલે છે કે નહીં? કે લાકડીની મરજીથી ચાલે છે? પોતાની મરજીથી ચાલે છે. તેમ પોતપોતાની શક્તિથી સ્વયમેવ જતા ઉભા રહેતા જીવ પુદ્ગલને ધર્મ અધર્મ ઉપકારક છે, નહીં કે પ્રેરક છે. જોયું? પોતપોતાની શક્તિથી સ્વયમેવ જતા અને ઉભા રહેતા જીવ અને પુદ્ગલને ધર્મ અને અધર્મ દ્રવ્ય ઉપકારક છે એટલે કે નિમિત્ત માત્ર છે. ખ્યાલ આવ્યો કે નહીં? જીવ અને પુદ્ગલ ધર્મ અને અધર્મ દ્રવ્યને ફક્ત નિમિત્ત માત્ર છે. ચાલો આગળનો પ્રશ્ન લઈએ. મુખ્ય અને ઉપચાર કારણોનો શું અર્થ થાય? આ તો સિમ્પલ છે. જો ઉપાદાન એટલે મુખ્ય કારણ અને નિમિત્ત એટલે ઉપચાર કારણ, બરાબર. મુખ્યનો અર્થ નિશ્ચય, ઉપચારનો અર્થ વ્યવહાર. જો આ નિશ્ચય અને વ્યવહાર એ તો એક કથન પદ્ધતિ છે, એક કહેવાની શૈલી છે. ખ્યાલ આવ્યો કે નહીં? કે જ્યારે કાર્ય શેનાથી થયું એના પર એમ્ફેસિસ આપવું હોય તો જે મુખ્ય અથવા ઉપાદાન છે એને નિશ્ચય કહેવાય કે ભાઈ કાર્ય નિશ્ચયથી, ખરેખર આ ઉપાદાનથી જ થયું છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને કાર્ય નિમિત્તથી નથી થયું પણ નિમિત્ત ત્યાં ફક્ત મોજૂદ હતું એ બતાવવું હોય તો એમ પણ કહેવાય કે કાર્ય વ્યવહારથી પહેલા નિમિત્તથી થયું છે. પણ વ્યવહારથી નિમિત્તથી થયું છે એનો મતલબ શું? કે ખરેખર નિમિત્તથી નથી થયું. વ્યવહારનો મતલબ જ એમ કે એનાથી નથી થયું. ગુરુદેવશ્રી હંમેશા કે ને વ્યવહાર એટલે એમ નથી, એમ સમજવું. ખ્યાલ આવે? વ્યવહાર એટલે નેગેટિવ વસ્તુ, એમ નથી, અને નિશ્ચય એટલે પોઝિટિવ કે એમ જ છે. આ ખ્યાલ આવ્યો કે નહીં? જો આનું વિશેષ વર્ણન છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ગાથા 222, એની હિન્દી ટીકા પાનું 122, અથવા 6 ડાળાની 6ઠ્ઠી ડાળની 14મી ગાથામાંથી પણ છે. જો આપણે હવે ક્વેશ્ચન 433 પર પહોંચ્યા. 433 અને 434 આ બે ક્વેશ્ચન આપણા હવે બાકી છે આખા ચેપ્ટરમાં. પણ આ બે ક્વેશ્ચન ઘણા ઇન્વોલ્વડ છે એટલે એમાં આપણને ટાઈમ લાગશે. જો આ 433 ક્વેશ્ચન જે છે એ ઇન અ વે આપણે અત્યાર સુધી જેટલું ભણ્યા નિમિત્ત ઉપાદાન એ આખા જ ક્વેશ્ચનની સમરી છે, આખા ચેપ્ટરની સમરી છે. ખ્યાલ આવે છે કે નહીં? જો ક્વેશ્ચન શું છે, નિમિત્ત ઉપાદાનના પ્રશ્નોમાં શો સિદ્ધાંત રહેલો છે, એટલે કે નિમિત્ત ઉપાદાનમાં અત્યાર સુધી તમે કયા કયા સિદ્ધાંત ભણ્યા, બરાબર કે નહીં? તો જો એ બધું જ આમાં આપણે ફરીથી જોઈ લઈએ. એક રિવિઝન તરીકે જ આખો ક્વેશ્ચન રહેલો છે એટલે એ રીતે ધ્યાનથી સાંભળજો અને આપણે ફટાફટ વાંચતા જશું, બધા જ પોઈન્ટ વાંચશું પણ ફટાફટ વાંચશું. જો આ આખી વસ્તુ વ્યવસ્થાને હવે સાથે માઇન્ડમાં રાખજો, બરાબર. એક બાજુ કાર્ય છે, પછી અહીંયા નિમિત્ત કારણ છે, એના બે પ્રકાર ઉદાસીન નિમિત્ત ને પ્રેરક નિમિત્ત. પણ નિમિત્ત એ ઉપાદાનના કાર્યમાં કંઈ કરતું નથી. ઉપાદાન એટલે જે પદાર્થ સ્વયં કાર્યરૂપે પરિણમે, એના બે પ્રકાર, ત્રિકાળી ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન. અને ક્ષણિક ઉપાદાનના બે પ્રકાર, અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય સહિત વિશિષ્ટ દ્રવ્ય અને તત્સમયની યોગ્યતા, બરાબર. ઓકે, જો હવે શું કહે છે, કોઈ એકલા ધ્રુવ ઉપાદાનને કારણ માને. ધ્રુવ ઉપાદાન એટલે કે ત્રિકાળી ઉપાદાન. જે કાર્ય થયું તો કાર્ય કોને કારણે થયું? કોઈ કે ખાલી ત્રિકાળી ઉપાદાનથી કાર્ય થયું તો એ ખોટો છે, બરાબર. ઉપાદાનને કારણ માને પણ ક્ષણિક ઉપાદાનને અને નિમિત્તોને કારણ ન માને, કે આ ક્ષણિક ઉપાદાન અને નિમિત્ત કંઈ કારણ નથી, ફક્ત ત્રિકાળીથી કાર્ય થયું, તો એ રોંગ છે. પછી સેકન્ડ, અહીંયા જો નીચે આ ચારેય પ્રકારની માન્યતાઓ મિથ્યા છે, બરાબર. પહેલા જ કહી દીધું કે બધી માન્યતાઓ રોંગ છે. કઈ માન્યતા રોંગ છે? કે ખાલી ધ્રુવ ઉપાદાનને એટલે ત્રિકાળી ઉપાદાનને કારણ માને અને ક્ષણિકને અને નિમિત્તને ન માને, તો એ રોંગ છે. સેકન્ડ, કોઈ ધ્રુવ ઉપાદાન કારણને તથા નિમિત્ત કારણને માને પણ ક્ષણિક ઉપાદાનને ન માને. કોઈ ત્રિકાળીને માને અને નિમિત્તને પણ માને પણ ક્ષણિક ઉપાદાનને ન માને. જેવી રીતના કોઈ એમ કે ભાઈ જીવને સમ્યક દર્શન થયું તો શેને કારણે થયું? કે ભાઈ એક તો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જે જીવનો ત્રિકાળી અંશ છે એને કારણે થયું, અને બીજી બાજુ કર્મનો ક્ષયોક્ષમ થયો અથવા કર્મનો ક્ષય થઈ ગયો તો એને કારણે થયો, સોરી, કર્મનો ઉપશમ થયો અથવા કર્મનો ક્ષય થયો તો એને કારણે સમ્યક તો થયું, પણ એ સમયની જીવની પર્યાયની યોગ્યતા હતી એને ન માને, તો એ પણ રોંગ છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે થર્ડ પોઈન્ટ, કોઈ ક્ષણિક ઉપાદાન કારણને તો માને પણ ધ્રુવ ઉપાદાન કારણને અને નિમિત્તોને ન માને. હવે કોઈ આ ક્ષણિક ઉપાદાન માન્યું પણ ત્રિકાળી ઉપાદાનને નિમિત્તને ન માન્યું, તો એ પણ રોંગ છે. અને ચોથું, કોઈ નિમિત્ત કારણને માને પણ ધ્રુવ અને ક્ષણિક ઉપાદાન કારણોને ન માને, એ પણ રોંગ છે. કોઈ એમ માને કે ભાઈ નિમિત્તને હાજર કરો તો કાર્ય થઈ જશે, પણ આ ઉપાદાનને ત્રિકાળીને ને ક્ષણિકને ન માને તો એ પણ રોંગ છે. તો રાઈટ શું છે? જ્યારે જ્યારે કાર્ય થવાનું હોય ત્યારે ત્યારે ત્રિકાળી ઉપાદાનમાં તો થાય જ છે, કેમ કે એ દ્રવ્યનું જે પર્યાય છે, પણ એ પર્યાયની યોગ્યતા એ ક્ષણિક ઉપાદાન પણ હોવું જોઈએ, અને ત્યારે ત્યાં યોગ્ય નિમિત્ત હોય જ છે, એ કઈ જમા કરવું પડતું નથી, એ નિમિત્ત હોય જ છે. એટલે આ બધું જ હોય ત્યારે કાર્ય થાય છે. બરાબર, આગળ વાંચીએ. જો ઉપાદાનનું કાર્ય ઉપાદાનથી જ થાય છે, નિમિત્ત કારણ કાર્યકાળે હોય છે, પણ તે નિમિત્ત કારણની રાહ જોવી પડે કે તેને મેળવવા પડે એમ કોઈ માને તો એ માન્યતા મિથ્યા છે. જો કેટલું ક્લિયરલી સ્ટ્રોંગલી કહે છે, ઉપાદાનનું કાર્ય ઉપાદાનમાં જ થાય છે, એટલે કે જીવનું કાર્ય જીવમાં જ થાય છે. એ કાળે નિમિત્ત ત્યાં હોય છે, નિમિત્ત મોજૂદ હોય જ છે, એને લાવવાની જરૂરત પડતી નથી કે એને ગોતવા જવા પડતા નથી. ખ્યાલ આવે છે ને? જેવી રીતના ફોર એક્ઝામ્પલ, જીવને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય તો એ સમ્યક દર્શન પ્રાપ્ત જ્યારે જીવને થાય ત્યારે યોગ્ય દેવ શાસ્ત્ર ગુરુ આદિના નિમિત્ત હોય જ છે. કોઈ એમ કે ભાઈ હવે સમજો કે કોઈ અન્ય ધર્મમાં જન્મ લીધો હોય તો એને સમ્યક દર્શન ન થઈ શકે? ન થઈ શકે એની વાત નથી, એને પણ થઈ જ શકે, શું કામ ન થઈ શકે? પણ એને ક્યારે થઈ શકે? જ્યારે એને પહેલા સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા થાય, અને શ્રદ્ધા થતાં એને અંદરથી સમ્યક તો પોતાની જ યોગ્યતાથી થાય તો થઈ જ શકે, શું કામ ન થઈ શકે? અને જ્યારે થાય છે ત્યારે ત્યાં સાચા દેવશાસ્ત્ર ગુરુ મોજૂદ હોય છે. ખ્યાલ આવ્યો કે નહીં? ખ્યાલ આવે છે કે નહીં? તો નિમિત્તની રાહ જોવી પડતી નથી કે નિમિત્તને મેળવવા જવા પડતા નથી, એ ત્યાં નિમિત્ત હોય જ છે. જો આગળ વાંચે, નિમિત્ત તે પર પદાર્થ છે તેથી તેને મેળવી શકાતું નથી. જૈન ધર્મનો મહાસિદ્ધાંત શું છે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ જ કરી શકતું નથી. કાંઈ કરી શકે છે? કાંઈ જ કરી શકતું નથી. તો હું રહ્યો જીવ, સમજો હું ઉપાદાન, અને નિમિત્ત થયા કર્મ, તો મારે કર્મને ગોતવા પડે. ખ્યાલ આવે છે કે નહીં? તો જીવે કર્મને ગોતવા પડે તો જીવ કઈ પર પદાર્થને પોતાની મરજી અનુસાર પરિણામ આવી શકતો નથી. નિમિત્તને મેળવી શકાતું નથી. ખ્યાલ આવે છે કે નહીં? છતાં કોઈ બાહ્ય સામગ્રી રૂપ નિમિત્ત કારણો શોધવાનો નિરર્થક કાર્યમાં રોકાય તો તેને આકુળતા થયા વિના રહે નહીં. ખ્યાલ આવે છે ને? છતાં કોઈ એમ વિચાર કરે કે ભાઈ મારે ગુરુને ગોતવા છે, સાચા ગુરુને ગોતવા છે. અરે સાચા ગુરુ હોય એ તો પોતાની સાધનામાં બેઠા હોય ને અંદર, એ કઈ થોડી તમને કલ્યાણ કરવા માટે તત્પર છે. સાચા ગુરુ પોતાનું કલ્યાણ કરવા માટે તત્પર છે, એ કઈ જગતના જીવોને કલ્યાણ કરવા માટે ગોતતા ફરતા નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એવી જ રીતે જ્યારે મારે મારું કલ્યાણ કરવું હોય તો મારે મારા આત્માની સમજણ કરવી પડે, અને આત્માની સમજણ કરવા માટે મને યોગ્ય ઉપદેશ આદિ મળે જ છે. કેમ ન મળે? ખ્યાલ આવે છે ને? તો છતાંય બાહ્ય સામગ્રી શોધવાનો જે નિરર્થક પ્રયાસ કરે તો એને આકુળતા જ ઉત્પન્ન થાય છે. જો ફોર્થ પોઈન્ટ, નિમિત્ત સાથેનો સંબંધ એક સમય પૂરતો છે. નિમિત્ત સાથેનો સંબંધ શું છે? એક સમય પૂરતો છે. જો આપણે આપણો વાત કહી છે કે નહીં કે વિશ્વના બધા જ દ્રવ્ય પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં જ રહે છે, બરાબર? તો નિરંતર દરેક દ્રવ્ય પોતાની પર્યાયનું કાર્ય કરે છે. હવે જ્યાં એ પર્યાય જેવી રીતના આ બાજુ નિમિત્ત છે તો નિમિત્ત પોતાની પર્યાય કરે છે, આ બાજુ ઉપાદાન પોતાની પર્યાય કરે છે, ઉપાદાનની જે પર્યાય છે એને કાર્ય કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે ઉપાદાનની પર્યાય જ્યારે એમાં કાર્ય થાય તો નિમિત્તની જે નિમિત્ત કોઈ પદાર્થ જ નથી એકચ્યુઅલી. ફરીથી જો, અહીંયા એક દ્રવ્ય છે, લેટ મી નોટ પુટ ઇટ એઝ લિમિટ. અહીંયા એક દ્રવ્ય છે, અહીંયા બીજું દ્રવ્ય છે. આ બીજું દ્રવ્ય જયારે પોતાની પર્યાયમાં કાર્ય કરે તો પહેલું દ્રવ્યની જે પર્યાય છે ને એને નિમિત્ત હોવાનો આરોપ અપાય છે. વિશ્વના કોઈ પદાર્થ પરમનન્ટ નિમિત્ત નથી, વિશ્વના કોઈ પદાર્થ પરમનન્ટ નિમિત્ત નથી. જ્યારે કોઈ એક પદાર્થમાં કાર્ય થાય ત્યારે આજુબાજુ જે બીજા પદાર્થો રહેલા છે એ પદાર્થોની એક સમયની પર્યાયને નિમિત્ત કહેવામાં આવે છે. તો નિમિત્તનો અને ઉપાદાનનો સંબંધ કેટલો છે? એક સમય પૂરતો છે. એમ સૂક્ષ્મ દ્રષ્ટિવાન જાણે છે કે નિમિત્ત અને ઉપાદાનનો એક સમય પૂરતો સંબંધ છે. હવે આપણા જેવા જે જીવો છે બધા છદ્મસ્ત જીવો કહેવાય. છદ્મસ્ત એટલે કે કેવળ જ્ઞાની નથી, આપણે સંસારી જીવો છે. તો છદ્મસ્તનો જ્ઞાનોપયોગ અસંખ્યાત સમયનો છે. એટલે કે આપણને કોઈ પદાર્થ જણાય તો એ જણાય ક્યારે જણાય છે? કે અસંખ્યાત સમય પછી જણાય છે. ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતના જો અમે ચપટી વગાડી, આ ચપટી વગાડી અને એનો અવાજ આપણને આવ્યો અને આપણે સમજ્યા કે એનો અવાજ આવ્યો, એટલી વારમાં તો અસંખ્યાત સમય નીકળી ગયા. અને નિમિત્તનો સંબંધ તો એક સમયનો છે. માટે નિમિત્ત મેળવવાની શોધ નિરર્થક છે. કેમ કે જે સમયે ઉપાદાનમાં કાર્ય થયું એ સમયે જેના પર નિમિત્ત હોવાનો આરોપ અપાય, એ નિમિત્ત હોવાના આરોપ જેના પર અપાય છે એને આપણે અસંખ્યાત સમય પછી જાણી શકીએ છીએ. તો ત્યાં સુધી તો ગાડી છૂટી ગઈ. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે નિમિત્ત મેળવવાની શોધ નિરર્થક છે. ચાલો આગળ પાંચમો પોઈન્ટ. નિમિત્ત પોતાનું ઉપાદાન છે. જો જેવી રીતે હમણાં જ આપણે વાત થતી હતી ને, કોઈ એક પદાર્થ પોતાની પર્યાયમાં પોતાનું કાર્ય કરે છે, આ બીજો પદાર્થ પોતાની પર્યાયમાં પોતાનું કાર્ય કરે છે. તો નિમિત્ત પોતાનું કાર્ય કરે છે તો પોતા માટે ઉપાદાન છે. ખ્યાલ આવ્યો કે નહીં? દરેક દ્રવ્ય પોતાની પર્યાયમાં પોતાનું કાર્ય કરે છે કે નહીં? અને ઉપાદાન કોને કહેવાય? કે જે પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણામે એને ઉપાદાન કહેવાય. તો જે પર્યાયમાં કાર્ય થયું એ પર્યાય જેની પર્યાય છે એ પદાર્થને નિમિત્ત કહેવાય, એ પદાર્થને ઉપાદાન કહેવાય છે. તો આખા જ વિશ્વમાં જેટલા પણ પદાર્થો છે બધા ઉપાદાન જ છે, કોઈ નિમિત્ત છે જ નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? આખા વિશ્વમાં જેટલા પદાર્થ છે એ બધા જ પદાર્થ પોતપોતાનું કાર્ય કરે છે, માટે બધા જ પદાર્થ ઉપાદાન છે. હાઉ એવર, કોઈ એક પદાર્થની અપેક્ષાએ વાત કરીએ તો એની આજુબાજુના પદાર્થ પર નિમિત્ત હોવાનો ફક્ત આરોપ અપાય છે. આરોપ અપાય છે. કોઈ પદાર્થ એકચ્યુઅલી નિમિત્ત છે જ નહીં. તો જો શું કહે છે? નિમિત્ત પોતાનું ઉપાદાન કારણ છે અને સ્વ ઉપાદાન તરીકે પોતાનું કાર્ય પોતામાં કરે છે. બરાબર છે કે નહીં? નિમિત્ત પોતાની પર્યાયમાં પોતાનું કાર્ય કરે છે. હવે જો તે પર ઉપાદાનનું કાર્ય અંશે પણ કરે, હવે જો આપણે એવું માનીએ કે ભાઈ નિમિત્ત પોતાનું કાર્ય તો કરે જ છે પણ સાથે ઉપાદાનમાં પણ કાર્ય કરે છે, જો એવું આપણે માનીએ, અર્થાત પર ઉપાદાનને ખરેખર અસર નિમિત્ત કરે, તેનો ટેકો આપે, તેના પર પ્રભાવ પાડે, તેને લાભ નુકસાન કરે, મદદ કરે, બળ આપે, જો નિમિત્ત આમાંથી કોઈ પણ વસ્તુ કરે તો નિમિત્તે બે કાર્ય કરવા પડે. નિમિત્તે પોતાની પર્યાયનું પણ કાર્ય કરવું પડે અને કોઈ બીજાને પણ એને મદદ કરી, અસર કરી, પ્રભાવ કર્યો, ટેકો આપ્યો, જે કર્યું છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એટ અ ટાઈમ નિમિત્તે બે પર્યાય કરવી પડે, એક પોતાનું અને એક બીજાનું. ખ્યાલ આવે છે કે નહીં? એક પોતાનું અને બીજા પર ઉપાદાનનું. એમ ઠરે કે નિમિત્તે એક સાથે બે કાર્ય કર્યું તો એમ માનનારને દ્વિક્રિયાવાદી કહેવાય. દ્વિક્રિયાવાદી એટલે શું? કે એક પદાર્થે બે ક્રિયા કરી. ઈ એક પદાર્થે પોતાની પર્યાય પણ કરી અને ઈ એક પદાર્થે બીજાને મદદ કરી, અસર કરી, પ્રભાવ કરી, એનો અંશે પણ એનું કાર્ય કર્યું. ખ્યાલ આવે છે કે નહીં? તો અરિહંત ભગવાનના ઉપદેશમાં, એના મતમાં આવા દ્વિક્રિયાવાદીને કોઈ સ્થાન નથી. ખ્યાલ આવ્યો કે નહીં? અરિયંત ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવો દ્વિક્રિયાનો ઉપદેશ છે જ નહીં. માટે એમ માનનાર દ્વિક્રિયાવાદી હોવાથી તે અરિયંત ભગવાનને માનતો જ નથી. ખ્યાલ આવે કે નહીં? જે એમ માને છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અંશે પણ કાંઈક પણ અસર કે મદદ કરે છે, તો તે અરિયંત ભગવાનને જ માનતો નથી, એટલે કે જૈન જ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? કેટલું સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ છે. જો આગળ આ ઇષ્ટોપદેશમાંથી લીધું છે, એની 35મી ગાથામાંથી શું કહે છે? ગતિમાનાદી નિમિત્તોને અસદભૂત વ્યવહાર નયે નિમિત્ત કરતા હેતુ કરતા કહેવામાં આવે છે. એટલે જે એવા નિમિત્તો હોય જે કાં તો ગતિ કરે છે અથવા ઈચ્છા આદિ રાગ દ્વેષાદી કરે છે, ખ્યાલ આવ્યો કે નહીં? જેને આપણે અહીંયા ઉદાસીન અને પ્રેરક નિમિત્ત એમ બે જોયા હતા ને. ઉદાસીન નિમિત્ત કોને કહેવાય? કે જે ગતિમાન પણ નથી અને ઈચ્છાવાન પણ નથી, ખ્યાલ આવ્યો કે નહીં? અને પ્રેરક નિમિત્ત કોને કહેવાય? જે કાં તો ગતિમાન છે અથવા કાં તો ઈચ્છાવાન છે, ખ્યાલ આવ્યો કે નહીં? હવે જે નિમિત્તો આ ગતિમાનાદી, ગતિમાનાદી એટલે ગતિમાન અથવા ઈચ્છામાન, એવા નિમિત્તો હોય તો એને તો ફક્ત હેતુ કરતા કહેવામાં આવ્યો છે. કેવી રીતના? અસદભૂત વ્યવહાર નહીં. વ્યવહાર નહીં એટલે ખાલી ઉપચારથી, ખાલી ઉપચારથી કહેવામાં આવ્યો છે. એ પણ કેવો ઉપચાર? અસદભૂત એટલે જે સાચો નથી, સદભૂત નથી. અસદભૂત એટલે ખોટો, કોઈ ખોટી વસ્તુનો ઉપચાર કરવો, ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતના એમ કહેવું કે હું આમ આંગળી કરું ને ત્યારે સૂર્યનો ઉદય થાય છે, તો કઈ મારી આંગળી કરવાથી સૂર્ય થાય છે? બિલકુલ નથી થતો. એને કહેવાય સાવ ખોટે ખોટું ઉપચાર કરવો, ખ્યાલ આવ્યો કે નહીં? તો નિમિત્ત કેવા છે? કે ગતિમાન હોય અથવા ઈચ્છાવાન હોય અથવા ન પણ હોય, તો એવાને ફક્ત અસદભૂત વ્યવહારને ઉપચાર કર્યો છે. બીજા નિમિત્તોથી તેનો પ્રકાર જુદો બતાવવા માટે તેમ કહેવામાં આવે છે. હવે બીજા કોઈ નિમિત્ત હોય જે ગતિમાન પણ નથી ને ઈચ્છાવાન પણ નથી, જેવી રીતના આપણું ફેમસ એક્ઝામ્પલ કે ભાઈ ઘડો બનાવવો છે, બરાબર, તો ઘડો બનાવવા માટે પેલું ચક્ર ફરવું જોઈએ તો એ તો ગતિમાન છે, તો એ પ્રેરક નિમિત્ત કહેવાય. કુંભારનો હાથ આદિ પણ ફરે છે તો કુંભારને પણ ગતિમાન હોવાથી એને પ્રેરક નિમિત્ત કહેવાય છે. કુંભારની ઈચ્છા પણ થાય છે ને કે લાવો ઘડો બનાવું, એટલે એને પણ પ્રેરક નિમિત્ત કહેવાય છે. પણ ત્યારે જે ઓલી નીચે ખીલી હોય છે ચક્રની નીચે, જે સ્થિર છે, ખ્યાલ આવ્યો કે નહીં? નીચેની ખીલી સ્થિર છે અથવા તો એ વાતાવરણ, એ જે ત્યારે ધર્મદ્રવ્ય આદિ છે કે જેના જેને કારણે પેલું ઘડો ફરે છે, અધર્મદ્રવ્ય કે જયારે ઘડો અટકે છે, તો એ બધા કેવા છે? એ ઉદાસીન નિમિત્ત છે, એમાં ગતિ પણ નથી ને ઈચ્છા પણ નથી. તો ફક્ત ઉદાસીન અને પ્રેરક નિમિત્તને જુદા પાડવા માટે આ ગતિ અને ઈચ્છાની વાત કરવામાં આવે છે. પણ ખરેખર તો કાર્યની ઉત્પત્તિમાં, માટીમાંથી ઘડો બનવામાં, કુંભારનું કે ખીલ્લીનું કે ચાકનું કે ઉદાસીન કે પ્રેરક કોઈ નિમિત્તનું કાંઈ જ કર્તવ્ય નથી, એમ અહીંયા કહે છે. પણ તે નિમિત્ત ઉપાદાનનું કાંઈ કામ ખરેખર કરે છે એવું જ્ઞાન કરાવવા માટે નથી, ખ્યાલ આવ્યો કે નહીં? પ્રેરક નિમિત્ત એટલે જાણે એ ઉપાદાનને કંઈ પ્રેરણા કરતો હોય અને કંઈ કાર્ય કરાવતો હોય, એવું નથી. સર્વ પ્રકારના નિમિત્તો ઉપાદાન માટે ધર્માસ્તિકાયવત ઉદાસીન જ છે, ખ્યાલ આવ્યો કે નહીં? સર્વ પ્રકારના નિમિત્તો ધર્માસ્તિકાયવત જ છે, એટલે કે બધા જ પ્રકારના નિમિત્ત ઉપાદાનમાં કાંઈ જ કાર્ય કરતા નથી. ભલે એને ઉદાસીન કે પ્રેરકને એવા ભેદ શેના માટે પાડ્યા? કે નિમિત્તોની ટાઈપ બતાવવા માટે એમાં જુદા જુદા ભેદ પાડ્યા. પણ ખરેખર તો નિમિત્તનો જ મતલબ શું? કે કાર્ય કરવામાં એનું કાંઈ જ કર્તવ્ય નથી. જો એવી રીતના આપણે આ 1-6 પોઈન્ટ જોયા આ 433ના ક્વેશ્ચનમાં, હજી જોવા જઈએ તો એમાં ટોટલ 19 પોઈન્ટ છે. જ્યાં એકચ્યુઅલી આખા આ બધા પોઈન્ટ આપણે જોઈ લીધા છે, જયારે આખું ચેપ્ટર આપણે જોયું ત્યારે આ બધા જ ઉદાસીન પ્રેરક ને બધા જ પોઈન્ટ આપણે જોઈ લીધા છે. પણ આ તો આખા ચેપ્ટરના રિવિઝન તરીકે આ 433 ક્વેશ્ચન છે. તો એના 6 પોઈન્ટ આપણે જોયા, હવે એનાથી આગળના પોઈન્ટ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું, અને એ 19 પોઈન્ટ જોઈને ફરીથી આખું રિવિઝન જેવું જ કરી નાખશું આખા ચેપ્ટરને, બરાબર? ચાલો, જીનવાણી સ્તુતિ. हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा ग्रहे सो पावे सुख चैन। जिनवाणी के ज्ञान से सूजे लोकालो, सो वाणी मस्तक नमो सदा देत हूँ लो। बोलो जिनवाणी मात नो जय हो। जय जिनेन्द्र बद्दा में।